प्रकरण 37 मेल्या एकलडा अलबेल। गढ़वी, तमे मानो के ना मानो, पण आ कड़ी काल माय भगवान प्रगटे छे हो। अजो पटेल, एम वातोना वड़ा करवा रेवा दो बापला। अमे रह्या चारण भाट, एम लोलम लोल न मानिए हो। भले एम सांभळीने न मानो, पण आँखे जोईने तो मानशो ने। अटाणे सहजानंद स्वामी संतो साथे मेमका पधार्या छे। हालो मारी भेळा ने नजरे निहाळी लो ए प्रगट परमात्माने। संवत 1860 मां श्रीजी महाराज लीमली गामना मूळजी शेठ तथा मुक्तानंद स्वामी आदि संतो साथे मेमका पधार्या हता। त्यारे मेथाणना अजो पटेल पोताना मित्र गजादान गढ़वी साथे मेमका आव्या। सद्गुरु निर्गुण दास स्वामीनी वातो, वार्ता नंबर 9। गढ़वीए माथे आंटावाड़ी सोनेरी पाघड़ी अने अंगे रजवाड़ी पोशाक पहेर्यो हतो। बन्ने मित्रों मेमका पहुंचा त्यारे महाराज मेमका नी नदी में कूवो छे त्या नाहवा पधार्या हता। गढ़वी ने महाराज ने मळवानी आतुरता घणी हती, तेथी तेओ नदीए गया। महाराज ए वक्ते दिशाए जईने आवता हता, त्या रस्ता में अजो भाई ने गजा गढ़वी ने महाराजना दर्शन थया। महाराजनी मोहक चाल जोईने गजा गढ़वी नु हय्यूं हरखी उठ्यूं। चित्त चोरनी चटकती चाले ए चारणना चित्त ने चोरी लीधूं। एमना अंतरमा प्रकाश थयो, आवी चाल कोई मनुष्यनी क्यारे न होय शके, नक्की आ भगवान छे। एमनू कवि हृदय गाई उठ्यूं, चितड़ू रे चोरियूं छे चटकती चाल मारे। महाराज कुआ पासे आव्या अने त्यां हाथ धोई स्नान करवा बैठा। त्या तो मूळजी शेठे गजा गढ़वी नी ओळखाण आपता महाराज ने कह्यूं, महाराज अजो पटेल साथे आ गढ़वी आपना दर्शने आव्या छे। महाराजे गढ़वी तरफ एक दृष्टि फेंकी पूछ्यूं, क्या रहवूं? विरमगाम पासेना हेबतपुर गामे गढ़वीए हाथ जोड़ी जवाब आप्यो, तमारू नाम? महाराजे फरी पूछ्यूं, गजादान दादा भाई गढ़वी। आटलू कही गढ़वीए गदगद कंठे महाराज ने प्रार्थना करता कह्यूं, महाराज आ दासना हैये हड़ेढाट करतो आपना भगवान पणानो निश्चय थई गयो छे। प्रभु कृपा करीने मने आपना आश्रित तरीके स्वीकारो नाथ। गढ़वीना बन्ने नेत्रो नितरी रह्या हता। महाराजे स्नान करता करता ज गढ़वी ने वर्तमान धरावी सत्संगी कर्या। गजा गढ़वी टापरिया शाखना चारण हता। तेओ द्रांगद्रा राज्यना दशौंदी हता। बाल्यकाळथी ज गजादानमा जन्मजात कवित्व शक्ति तथा संगीत प्रत्येनी अदम्य अभिरुचि हता। द्रांगद्राना राजा रणमलसिंहजीए गजादान ने एमनी किशोर अवस्थामा ठेठ भूज पिंगळनो अभ्यास करवा माटे मोकल्या हता। परिणामे यौवननी ओसरीमा पेसता ज गजा गढ़वी एक सिद्धहस्त शीघ्र कवि बनी चुक्या हता। तेओ मात्र कविज नहीं, उत्तम गायक पण हता। मेमकानी धरती पर नवयुवान गजाने महाराजनी माधुरी मूरतनो छंद लाग्यो। एमनू कवि हृदय अहोनिश गाया करतूं, बतियां सुनत सम घनश्याम तुम्हारी, हारे पिया मोह लगत मेरी मतिया मेरे। अने एक दिवस ए शूरवीर भाटे भर युवानी मा घर बार सुख संपत्ति गाम गरास मान मोभो संधूय चटक रंगीली चालवाड़ा छोगाड़ा छेल ऊपर न्योछावर करी भगवी कंथा धारण करी એટાણે એમના અંતરમાં થતાં પૂર્ણ આનંદના આવિષ્કારને જોઈને શ્રીહરિએ એમનું ત્યાગાશ્રમનું નામ પૂર્ણાનંદ સ્વામી રાખ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં પૂર્ણાનંદ નામે ચાર સંતોનો ઉલ્લેખ છે. સંત કવિ મંજુકેશાનંદ નંદમાલામાં નોંધે છે, પૂર્ણાનંદ મહંત પુનીત જેને શ્રીહરિમાં બહુ પ્રીત, પૂર્ણાનંદ બીજા બેઉ એક ત્યાગી ધ્યાની બીજા તેઉ. ઉપરોક્ત ત્રણ સિવાય એક પૂર્ણાનંદ નામે સંન્યાસી સંત પણ થઈ ગયા. કવિ અને ગવૈયા પૂર્ણાનંદ સ્વામીની ઓળખ અહીં મંજુકેશાનંદ સ્વામીએ, જેને શ્રીહરિમાં બહુ પ્રીત છે, એવા પુનિત મહંત તરીકે આપી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ ધર્મગ્રંથ સત્સંગી જીવનમાં સદગુરુ શતાનંદ સ્વામી પ્રથમ પંક્તિના નંદ સંતો શ્રીહરિની વિવિધ પ્રકારે કેવી સેવા કરતા તેનું વિવરણ કરે છે. તેમાં પૂર્ણાનંદ સ્વામીનો ઉલ્લેખ આ પ્રમાણે થાય છે. પૂર્ણાનંદ નામના કવિ પ્રાકૃત પ્રબંધો રચતા હતા. સત્સંગી જીવન તૃતીય પ્રકરણ દ્વિતીય અધ્યાય. સંપ્રદાયના અદ્વિતીય ભક્તિ ગ્રંથ સત્સંગી ભૂષણમાં સદગુરુ વાસુદેવાનંદ બ્રહ્મચારી લખે છે, એકવાર શ્રીહરિએ મુક્તાનંદાદી સંતોના પૂર્વજન્મના નામો કહેલા, તેમાં સદગુરુ પૂર્ણાનંદ સ્વામીનું નામ પ્રિયવ્રત આપ્યું હતું. સત્સંગી ભૂષણ તૃતીય અંશ અધ્યાય 41. સત્સંગી ભૂષણમાં એક ઉલ્લેખ એવો પણ છે કે મહારાજને હંમેશા ચંદન ચર્ચવાની સેવા પૂર્ણાનંદ મુનિ કરતા હતા. એકવાર ગઢપુરમાં શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં આથમણા 12 ઓરડામાં બેઠા હતા. મહારાજે ઓરડાને દરવાજે આડો પડદો બંધાવ્યો હતો અને પાર્ષદોને આજ્ઞા કરી હતી કે મારી રજા સિવાય કોઈને અંદર આવવા ન દેવા. એવામાં સદગુરુ પૂર્ણાનંદ સ્વામી ઝાલાવાડ દેશથી ફરતા ફરતા મહારાજના દર્શને ગઢપુર આવ્યા. ઘણા સમયથી શ્રીહરિના દર્શન થયા નહોતા, તેથી પ્રેમી કવિ હૈયામાં દર્શનની ઉત્કટ પ્યાસ જાગી હતી. વિરહની અકથ્ય વેદનાને વેંઢારતા સ્વામી શ્રીજીના દર્શને ગયા ત્યારે પાર્ષદોએ મહારાજની આજ્ઞા પ્રમાણે અંદર જવાની ના પાડી. સ્વામીના ઉદ્વેગનો પાર ન રહ્યો. તેઓ સિતાર લઈ દરવાજા બહાર ત્યાં જ બેસી ગયા અને તેમના અંતરમાં ધરભાયેલી વિરહ વિભાવના પરજ રાગમાં સંગીતના સુરો સાથે રેલાવા લાગી. તારા વિરહને બાણે વિંધાણી, જાણી રે મુને માર્યા હરીજી. આવી અચાનક ઊરમાં જો મુજને તાકીને ચોડેલ તાણી, છાતલડીમાં છેદ કર્યા તમે મુજ પર મેર્ય ન આણી. સ્વામીનો આર્તનાદ સાંભળી શ્રીહરિ સ્વયં ઓરડાની બહાર દોડી આવ્યા અને પ્રેમી ભક્ત પૂર્ણાનંદ સ્વામીને પ્રેમપૂર્વક ભેટી પડ્યા. શ્રી સ્વામિનારાયણ સંહિતા ચિંતામણી 90. સ્વામીશ્રીનો કંઠ ઘણો જ સુંદર હતો. સંવત 1874માં શ્રીહરિ ધરમપુર પધાર્યા ત્યારે પૂર્ણાનંદ સ્વામી પણ એમના સંતમંડળમાં સાથે હતા. રાજમાતા કુશણ કુંવરબાના દરબારમાં શ્રીહરિની આજ્ઞાથી મુક્તમુનિ, પ્રેમસખી, દેવાનંદ સ્વામી ઇત્યાદિ સંગીતજ્ઞ સંતો સાથે પૂર્ણાનંદ સ્વામી પણ પોતાના કીર્તનો રજૂ કરતા હતા. એકવાર શ્રીજી મહારાજ લીંબડી પધાર્યા હતા. મહારાજ સાથેના સંતમંડળમાં પૂર્ણાનંદ સ્વામી પણ હતા. સ્વામીને એ વખતે ગળામાં અસહ્ય દુખાવો થતો હતો. મહારાજે લીમડીના વૈદ્યને બોલાવી ઉપાય પૂછ્યો. વૈદ્યરાજે કહ્યું, ગાયના ઘીના કોગળા કરાવો તો સ્વામીને સારું થાય. મહારાજે આજ્ઞા કરી કે સ્વામીને કોગળા કરવા માટે દરરોજ 7 શેર ગાયનું ઘી આપવું. 1 મહિનો ઘીના કોગળા કરવાથી સ્વામીને ગળામાં સારું થઈ ગયું. સંવત 1882ની સાલમાં એકવાર શ્રીજી મહારાજ અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવના મંદિરની આગળ પાટ ઉપર ગાદી તકિયા બિછાવીને બિરાજમાન થયા હતા. મહારાજે એ વખતે મસ્તકે છોગાવાળી કસુંબી રંગની નવલ પેચાળી પાઘ બાંધી હતી. પાઘમાં ગુલાબના સુગંધિત તોરા ઝૂકી રહ્યા હતા. શ્રી હરિના ગળામાં ગુલાબના સુકુસુમિત હાર તથા કાન ઉપર ગુલાબના સુવાસિત ગુચ્છ શોભી રહ્યા હતા. મહારાજના મુખારવિંદ આગળ સંતો તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. સંતોના એ મંડળમાં મોખરે સદગુરુ પૂર્ણાનંદ સ્વામી બેઠા હતા. એ વખતે એમણે મહારાજની પાઘના છોગામાંથી પ્રકાશની શેરો ઊંચે આકાશ તરફ ઉડતી નિહાળી. મહારાજે સભામાં આજ્ઞા કરી કે સંતો કીર્તન ગાઓ. તરત જ પૂર્ણાનંદ સ્વામીએ પરજ રાગમાં પોતાના એ અલૌકિક અનુભવને વ્યક્ત કરતા ગાયું, છોગલિયું તારું છેલ રે, છોગલિયું તારું છેલ રે, રૂડું રસીલું શોભતું પિયા, પ્રેમી રે જનને પ્યારું, પૂર્ણાનંદ કહે છોગલે મોહ્યું છે મનડું મારું રે. આ કીર્તન સાંભળી શ્રીજી મહારાજ પૂર્ણાનંદ સ્વામી ઉપર અતિ પ્રસન્ન થયા ને વર આપતા કહ્યું, પૂર્ણાનંદ, તમોને અંતકાળે આ છોગાવાળો જ તેડવા આવશે. સદગુરુ પૂર્ણાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના મંડળના સાધુ હતા. મહાકવિ નાનાલાલ એમના પુસ્તક કવીશ્વર દલપતરામ ભાગ 1માં લખે છે, મૂળીમાં બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં 2 પ્રધાન ને પ્રતાપી શિષ્યો હતા. 1 જાજ્વલ્યમાન પૂર્ણાનંદ સ્વામી અને બીજા નિર્માની દેવાનંદ સ્વામી. દેવાનંદ સ્વામીના શિષ્ય દલપતરામ કહે છે કે પૂર્ણાનંદ સ્વામી પ્રતાપી પુરુષ હતા. સંવત 1884ની સાલમાં મહારાજે કરમડમાં અન્નકૂટ મહોત્સવ ઉજવ્યો હતો. કરમડથી નીકળી શ્રીહરિ શિયાણી થઈને દેવળિયા આવ્યા. દેવળિયા અને તાવી ગામ વચ્ચેના રસ્તે એક ડોળી નામની તલાવડી આવી. મહારાજે ત્યાં વતુ કરાવી તલાવડીમાં સ્નાન કર્યું અને પછી તળાવને તીરે સંતોની સભા ભરીને બેઠા. એવામાં ત્યાં પૂર્ણાનંદ સ્વામી અને નિર્વિકારાનંદ સ્વામી આવ્યા. પોતે સદગુરુ હોવાથી પોતાને યોગ્ય આગળ સ્થાન ખાલી ન દેખાતા તે બંને મુનિઓ મૂક વદને પાછળ ઊભા રહ્યા. મહારાજે એ બંનેને પાછળ ઊભેલા જોઈ સભામાં કહ્યું, સંતો, તમે માનની સાક્ષાત મૂર્તિઓ જોઈ છે? ના જોઈ હોય તો જુઓ, આ પાછળ ઊભા એ 2 મુનિઓ માનની સાક્ષાત મૂર્તિઓ છે. એમ કહી મહારાજે માનનું ખંડન કરતા આગળ કહ્યું, ઘણા દુઃખની વાત છે કે જેમણે માન મૂકવું જોઈએ એ સંતો આજે માન માંગી રહ્યા છે. કામ, ક્રોધ ઇત્યાદિ દોષો તો કોઈ વખત પણ જીતાય, પણ માન તો ક્યારેય જીતાય એમ નથી. માની હોય તે સત્સંગમાં નભી શકે નહીં, એ જ્યારે ત્યારે પણ વિમુખ થાય જ. હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 55. સંવત 1886ના જેઠ સુદ 10મને દિવસે શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા. મહારાજના પાર્થિવ દેહનો લક્ષ્મીવાડીએ અગ્નિ સંસ્કાર કરીને મોટા ભાગના સંત હરિભક્તો નાહી ધોઈને મંદિરે ગયા, પરંતુ પૂર્ણાનંદ સ્વામી એમના મંડળ સાથે રાત્રે વાડીમાં જ રહ્યા. એ શોકના સંતાપથી ભરેલી કાજળ કાળી રાત્રિએ મહારાજની ચિતા પાસે બેસીને સ્વામીએ વિરહાકુળ સજળ નેત્રે અને હૃદય વિદારક રુદન સાથે ગાવા માંડ્યું, મેલ્યા એકલડા અલબેલ કેમ રહેવાશે રે, છોગા વાલા મનોહર છેલ શી ગત્ય થાશે રે, ભાસે અમને આ સર્વે મસાણ કેમ રહેવાશે રે, જુઓ તમ વિના જીવન પ્રાણ શી ગત્ય થાશે રે. અધરાતે ચિતામાંથી પ્રગટી મહારાજે દર્શન દીધા અને કહ્યું, પૂર્ણાનંદ તમે પણ મને મૂઓ સમજો છો, હું તો સદા પ્રગટ અખંડ અવિનાશી પરમાત્મા છું. તમારો અતિ વિરહ જોઈને મેં તમને દર્શન દીધા છે. જેમ આ ચિતાનો અગ્નિ મને તેમજ મારા વસ્ત્રોને સ્પર્શ કરવા શક્તિમાન નથી, તેમ તમને પણ આ જગતની માયા બાધ નહીં કરે એવા મારા આશીષ છે. આટલું કહી મહારાજ અંતર ધ્યાન થઈ ગયા.
મેલ્યા એકલડા અલબેલ કેમ રહેવાશે રે, મેલ્યા એકલડા અલબેલ કેમ રહેવાશે રે, છોગા વાળા મનોહર છે લે શી ગત્ય થાશે રે, છોગા વાળા
કેમ રહેવાશે રે,
થશે અમને આ સર્વે મસાણ, કેમ રે વાશે રે જો તમ વિના જીવન પ્રાણ, શ્રી ગત્ય થશે રે જો તમ વિના જીવન પ્રાણ, શ્રી ગત્ય થશે રે
આસ્વાદ. શ્રીજી મહારાજ સ્વધામ પધારતા એમના વિયોગે વિરહાગ્નિથી વ્યથિત પ્રેમી ભક્ત હૃદયની અંતરવ્યથાને અહીં વાચા આપવામાં આવી છે. વિરહની ઉત્કટ અવસ્થામાં કવિ અંતરની અટારીએ અસહ્ય એકાંત અનુભવે છે. કેમ રેવાશે રે અને શી ગત્ય થાશે રે એ બે શબ્દ પ્રયોગો દ્વારા કવિ પોતાની હૃદય વિદારક અંતરવ્યથાને બહુ ચોટદાર રીતે વ્યક્ત કરે છે. વિરહની આ ભાવાત્મક અવસ્થામાં પૂર્ણાનંદ સ્વામી પ્રભુના છોગાવાળા છેલ છબીલા મનોહર સ્વરૂપમાં તન્મય બને છે. પરમાત્માના પ્રત્યક્ષ સંબંધ વિનાનો સમગ્ર સંસાર કવિને સૂનો અને સ્મશાનવત લાગે છે. પ્રભુ તો જીવનનો આધાર છે, જીવનનો પ્રાણ છે. કવિની વિરહ વ્યથા હવે એની ચરમ સીમાએ પહોંચે છે. મંદિર એટલે પરમાત્માનું નિવાસ સ્થાન, પરંતુ એમાં ઠાકોરજી જ ન હોય તો? શ્રીજીના સાનિધ્ય વિના કવિને મંદિરનો માહોલ પણ ભેંકાર લાગે છે. એ છોગાવાળા છેલના દર્શનની ઉત્કટ આશામાં કવિના પ્રાણ અટક્યા છે. પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રાણ શૃંગાર રસ છે. સંયોગ અને વિયોગ એ શૃંગારની બે પ્રેરક અવસ્થાઓ છે. પ્રિયતમના સંયોગે પાંગરતો પ્રેમ તેના વિયોગે વૃદ્ધિ પામે છે. પ્રભુના વિયોગે એમની ઉત્કટ યાદમાં વિશેષ પ્રકારનું આંતરિક એકાંત ભોગવવું એને જ વિરહ કહે છે. વિરહમાં મનની એક ભાવાત્મક સ્થિતિ બને છે. એ સ્થિતિમાં મન પ્રિયતમ પ્રભુના અંતરસ્થ સ્વરૂપમાં વધુ ને વધુ રસલીન બને છે. પરિણામે વિરહના વિષાદને સ્થાને અંતરમાં પરમાત્મા પ્રત્યેના પ્રગાઢ પ્રેમનો આનંદાત્મક અનુભવ થાય છે. આ આનંદની તન્મય અવસ્થામાં ભક્ત અને ભગવાન વચ્ચે દિવ્ય અનુસંધાન થાય છે, જેને વિપ્રયોગ કહેવામાં આવે છે. ભક્તિની પરાકાષ્ઠા તેમજ ધ્યાનની નિગૂઢ અવસ્થાને અંતે આવતી આ અવસ્થામાં વધુને વધુ મગ્ન બનતા ભક્ત પરમાત્માનો દિવ્ય કૃપા પ્રસાદ પામી એમના પરમ સાધર્મ્યપણાને પામે છે. ગુજરાતી સાહિત્યમાં એમ કહેવાય છે કે ગરબી તો દયારામની જ અને છંદો તો બ્રહ્માનંદ સ્વામીના જ. એ જ રીતે પરજ રાગ માટે એમ કહી શકાય કે પરજ રાગ તો પૂર્ણાનંદ સ્વામીનો જ. સ્વામીએ પરજ રાગમાં અસંખ્ય કાવ્યો રચ્યા છે. આ રાગ બહુ જ લંબાવીને ગાવાનો હોય છે અને ભાટ ચારણો તેમની શૈલીમાં એ બહુ સારી રીતે ગાઈ શકે છે. પૂર્ણાનંદ સ્વામીના કંઠે પરજ રાગમાં કીર્તન સાંભળવા એ એક લાહવો ગણાતો.